ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 23 એપ્રિલ 2025ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, હવે નાટક પૂરું થાય છે, ઘરે પાછા જવાનું છે. કળિયુગ અંત પછી ફરી સતયુગ રિપીટ અર્થાત પુનરાવર્તન થશે. આ રહસ્ય બધાને સમજાવો. મીઠા બાળકો, હવે નાટક પૂરું થાય છે, પાછા ઘરે જવાનું છે. આ કળિયુગ અંત પછી સતયુગ રિપીટ અર્થાત પુનરાવર્તન થશે. આ રહસ્ય બધાને સમજાવો. પ્રશ્ન છે, આત્મા પાઠ ભજવતા ભજવતા થાકી ગયો છે, થાકનું મુખ્ય કારણ શું છે? ઉત્તર છે, ખૂબ ભક્તિ કરી, અનેક મંદિરો બનાવ્યા, પૈસા ખર્ચ કર્યા, ધક્કા ખાતા ખાતા સતો પ્રધાન આત્મા તમો પ્રધાન બની ગયો. તમો પ્રધાન થવાના કારણે જ દુઃખી થયો. જ્યારે કોઈ વાતથી કોઈ હેરાન થાય છે ત્યારે થાકી જાય છે. હમણાં બાપ આવ્યા છે બધો થાક દૂર કરવા. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને સમજાવે છે. એમનું નામ શું છે? શિવ. અહીં જે બેઠા છે તે બાળકોને સારી રીતે યાદ રહેવું જોઈએ. આ ડ્રામામાં જે બધાનો પાર્ટ છે તે હવે પૂરો થાય છે. નાટક જ્યારે પૂરું થવા પર હોય છે તો બધા એક્ટર્સ સમજે છે કે અમારો પાર્ટ હવે પૂરો થાય છે. હવે ઘરે જવાનું છે. આપ બાળકોને પણ બાપે હમણાં સમજણ આપી છે. આ સમજણ બીજા કોઈમાં નથી. હમણાં તમને બાપે સમજદાર બનાવ્યા છે. બાળકો, હવે નાટક પૂરું થાય છે, હવે ફરી નવેસર ચક્ર શરૂ થવાનું છે. નવી દુનિયામાં સતયુગ હતો, હવે જૂની દુનિયામાં આ કળિયુગનો અંત છે. આ વાતો તમે જ જાણો છો. જેમને બાપ મળ્યા છે, નવા જે આવે છે તો તેમને પણ આ સમજાવવાનું છે. હવે નાટક પૂરું થાય છે, કળિયુગ અંત પછી ફરી સતયુગ રિપીટ થવાનું છે. આટલા બધા જે છે તેમને પાછા જવાનું છે પોતાના ઘરે. હવે નાટક પૂરું થાય છે. આનાથી મનુષ્ય સમજી લે છે કે પ્રલય થાય છે. હવે તમે જાણો છો જૂની દુનિયાનો વિનાશ કેવી રીતે થાય છે. ભારત તો અવિનાશી ખંડ છે. બાપ પણ અહીં જ આવે છે. બાકી બીજા બધા ખંડ ખલાસ થઈ જશે. આ વિચાર બીજા કોઈની બુદ્ધિમાં આવી ન શકે. બાપ આપ બાળકોને જ સમજાવે છે. હવે નાટક પૂરું થાય છે, ફરી રિપીટ કરવાનું છે. પહેલા નાટકનું નામ પણ તમારી બુદ્ધિમાં નહોતું. કહેવા માત્ર કહેતા હતા. આ સૃષ્ટિ નાટક છે જેમાં આપણે એક્ટર્સ છીએ. પહેલા જ્યારે આપણે કહેતા હતા તો આ શરીરને સમજતા હતા. હવે બાપ કહે છે, સ્વયંને આત્મા સમજો અને બાપને યાદ કરો. હવે આપણે પાછા ઘરે જવાનું છે. તે છે સ્વીટ હોમ. એ નિરાકારી દુનિયામાં આપણે આત્માઓ રહીએ છીએ. આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્રમાં નથી. હમણાં તમે સંગમ પર છો, જાણો છો. હવે આપણે પાછા જવાનું છે. જૂની દુનિયા ખતમ થાય તો ભક્તિ પણ ખતમ થાય. પહેલા કોણ આવે છે, કેવી રીતે આ ધર્મ નંબરવાર આવે છે, આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. આ બાપ નવી વાતો સમજાવે છે. આ બીજું કોઈ સમજાવી ન શકે. બાપ પણ એક જ વાર આવીને સમજાવે છે. જ્ઞાન સાગર બાપ જ આવે છે એક વાર, જ્યારે નવી દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ કરવાનો છે. બાપની યાદની સાથે આ ચક્ર પણ બુદ્ધિમાં રહેવું જોઈએ કે હવે નાટક પૂરું થાય છે. આપણે જઈએ છીએ ઘરે, પાઠ ભજવતા ભજવતા આપણે થાકી ગયા છીએ, પૈસા પણ ખર્ચ કર્યા, ભક્તિ કરતા કરતા આપણે સત્વ પ્રધાનથી તમો પ્રધાન બની ગયા છીએ. દુનિયા જૂની થઈ ગઈ છે, નાટક જૂનું કહેવાશે? ના, નાટક તો ક્યારેય જૂનું થતું નથી. નાટક તો નિત્ય નવું છે, આ ચાલતું જ રહે છે. બાકી દુનિયા જૂની થાય છે. આપણે એક્ટર્સ તમો પ્રધાનથી દુઃખી થઈ જઈએ છીએ. આપણે એક્ટર્સ તમો પ્રધાન દુઃખી થઈ જઈએ છીએ, થાકી જઈએ છીએ. સતયુગમાં થોડી થાકીશું, કોઈ વાતમાં થાકવા કે હેરાન થવાની વાત નથી. અહીં તો અનેક પ્રકારની હેરાનગતિ જોવી પડે છે. તમે જાણો છો, આ જૂની દુનિયા ખતમ થવાની છે. સંબંધી વગેરે કંઈ પણ યાદ ન આવવા જોઈએ. એક બાપને જ યાદ કરવા જોઈએ, જેનાથી વિકર્મ વિનાશ થાય. વિકર્મ વિનાશ થવાનો બીજો કોઈ ઉપાય નથી. ગીતામાં પણ મન મના ભવ શબ્દ છે, પરંતુ અર્થ કોઈ સમજી ન શકે. બાપ કહે છે, મને યાદ કરો અને વારસાને યાદ કરો. તમે વિશ્વના વારિસ અર્થાત માલિક હતા, હવે તમે વિશ્વના વારિસ બની રહ્યા છો. તો કેટલી ખુશી થવી જોઈએ. હમણાં તમે કોળીથી હીરા જેવા બની રહ્યા છો. અહીં તમે આવ્યા જ છો બાપ પાસે વારસો લેવા. તમે જાણો છો, જ્યારે કળાઓ ઓછી થાય છે ત્યારે ફૂલોનો બગીચો મુરઝાઈ કરમાઈ જાય છે. હમણાં તમે બનો છો ગાર્ડન ઓફ ફ્લાવર અર્થાત ફૂલોનો બગીચો. સતયુગ ગાર્ડન છે તો કેવું સુંદર છે. પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે. બે કળા ઓછી થઈ ગાર્ડન મુરઝાઈ ગયું. હમણાં તો કાંટાનું જંગલ થઈ ગયું છે. હમણાં તમે જાણો છો, દુનિયાને કાંઈ પણ ખબર નથી. આ નોલેજ તમને મળી રહ્યું છે. આ છે નવી દુનિયા માટે નવું નોલેજ. નવી દુનિયા સ્થાપન થાય છે, કરવાવાળા છે બાપ. સૃષ્ટિના રચયિતા બાપ છે. યાદ પણ બાપને જ કરે છે કે આવીને હેવન અર્થાત સ્વર્ગ રચો, સુખધામ રચો, તો જરૂર દુઃખધામનો વિનાશ થશે ને. બાબા રોજ રોજ સમજાવતા રહે છે. તેને ધારણ કરી પછી સમજાવવાનું છે. પહેલા પહેલા તો મુખ્ય વાત સમજાવવાની છે, આપણા પિતા કોણ છે, જેમની પાસેથી વારસો મેળવવાનો છે. ભક્તિ માર્ગમાં પણ ગોડ ફાધરને યાદ કરતા રહે છે કે અમારા દુઃખ હરો, સુખ આપો. તો આપ બાળકોને બુદ્ધિમાં પણ સ્મૃતિ રહેવી જોઈએ. સ્કૂલમાં સ્ટુડન્ટ અર્થાત વિદ્યાર્થીની બુદ્ધિમાં નોલેજ રહે છે, નહીં કે ઘર બહાર. સ્ટુડન્ટ લાઈફમાં ધંધા ધોરીની વાત રહેતી નથી. સ્ટડી અર્થાત ભણવાનું જ યાદ રહે છે. અહીં તો પછી કર્મ કરતા ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બાપ કહે છે, આ ભણો. એવું નથી કહેતા કે સંન્યાસીઓની જેમ ઘર બહાર છોડો. આ છે જ રાજયોગ, આ પ્રવૃત્તિ માર્ગ છે. સંન્યાસીઓને પણ તમે કહી શકો છો કે તમારો છે હઠયોગ, તમે ઘર બહાર છોડો છો. અહીં તે વાત નથી. આ દુનિયા જ કેવી ખરાબ છે, શું લાગી પડ્યું છે, ગરીબ વગેરે કેવી રીતે રહી રહ્યા છે, જોવાથી જ નફરત આવે છે. બહારથી જે વિઝિટર અર્થાત મહેમાન વગેરે આવે છે, એમને તો સારા સારા સ્થાન દેખાડે છે. ગરીબ વગેરે કેવા ધંધામાં રહી રહ્યા છે તે થોડી દેખાડે છે. આ તો છે જ નર્ક, પરંતુ એમાં પણ ફરક તો ખૂબ છે ને. સાહુકાર લોકો ક્યાં રહે છે, ગરીબ ક્યાં રહે છે, કર્મોનો હિસાબ છે ને. સતયુગમાં આવી ગંદકી હોઈ ન શકે, ત્યાં પણ ફરક તો રહે છે ને. કોઈ સોનાના મહેલ બનાવશે, કોઈ ચાંદીના, કોઈ ઈંટોના. અહીં તો કેટલા ખંડ છે, એક યુરોપ ખંડ જ કેટલો મોટો છે. ત્યાં તો ફક્ત આપણે જ હોઈશું. આ પણ બુદ્ધિમાં રહે તો હર્ષિત મુખ અવસ્થા થાય. સ્ટુડન્ટની બુદ્ધિમાં સ્ટડી જ યાદ રહે છે, બાપ અને વારસો. આ તો સમજાવ્યું છે, બાકી થોડો સમય છે. તે તો કહી દે છે લાખો હજારો વર્ષ, અહીં તો વાત જ 5000 વર્ષની છે. આપ બાળકો સમજી શકો છો, હમણાં આપણી રાજધાનીની સ્થાપના થઈ રહી છે, બાકી આખી દુનિયા ખતમ થવાની છે. આ ભણતર છે ને, બુદ્ધિમાં આ યાદ રહે આપણે સ્ટુડન્ટ છીએ. આપણને ભગવાન ભણાવે છે તો પણ કેટલી ખુશી રહે, આ કેમ ભૂલી જવાય છે. માયા ખૂબ પ્રબળ છે, તે ભૂલાવી દે છે. સ્કૂલમાં બધા સ્ટુડન્ટ ભણી રહ્યા છે, બધા જાણે છે કે આપણને ભગવાન ભણાવે છે. ત્યાં તો અનેક પ્રકારની વિદ્યા ભણાવાય છે, અનેક શિક્ષક હોય છે. અહીં તો એક જ શિક્ષક છે, એક જ ભણતર છે. બાકી નાયબ શિક્ષક તો જરૂર જોઈએ. સ્કૂલ છે એક, બાકી બધી શાખાઓ છે. ભણાવવા વાળા એક બાપ છે. બાપ આવીને બધાને સુખ આપે છે, તમે જાણો છો. અર્ધો કલ્પ આપણે સુખી રહીશું તો આ પણ ખુશી રહેવી જોઈએ. શિવ બાબા આપણને ભણાવે છે. શિવ બાબા રચના રચે જ છે સ્વર્ગની. આપણે સ્વર્ગના માલિક બનવા માટે ભણીએ છીએ. કેટલી ખુશી અંદર રહેવી જોઈએ. તે સ્ટુડન્ટ પણ ખાતા પીતા બધું ઘરનું કામ વગેરે કરે છે. હા, કોઈ હોસ્ટેલમાં રહે છે જેથી વધારે ભણવામાં ધ્યાન રહે. સર્વિસ કરવા માટે બાળકીઓ બહાર રહે છે. કેવા કેવા મનુષ્ય આવે છે. અહીં તો તમે કેટલા સેફ અર્થાત સુરક્ષિત બેઠા છો. કોઈ અંદર ઘૂસી ન શકે. અહીં કોઈનો સંગ નથી. પતિત સાથે વાત કરવાની જરૂર નથી. તમારે કોઈનું મોઢું જોવાની પણ જરૂર નથી. તો પણ બહાર રહેવાવાળા આગળ ચાલ્યા જાય છે. કેવું વંડર છે, બહાર રહેવાવાળા કેટલાઓને ભણાવીને આપ સમાન બનાવીને લઈ આવે છે. બાબા સમાચાર પૂછે છે, કેવા પેશન્ટને અર્થાત દર્દીને લઈ આવ્યા છો. કોઈ બહુ જ ખરાબ પેશન્ટ છે તો તેમને 7 દિવસ ભઠ્ઠીમાં રખાય છે. અહીં કોઈ પણ શુદ્રને નથી લઈ આવવાના. આ મધુબન છે, જાણે આપ બ્રાહ્મણોનું એક ગામ. અહીં બાપ આપ બાળકોને સમજાવે છે, વિશ્વના માલિક બનાવે છે. કોઈ શુદ્રને લઈ આવશો તો તે વાઇબ્રેશન ખરાબ કરશે. આપ બાળકોની ચલન પણ ખૂબ રોયલ જોઈએ. આગળ ચાલીને તમને ખૂબ સાક્ષાત્કાર થતા રહેશે. ત્યાં શું શું હશે, જાનવર પણ કેવા સારા સારા હશે, બધી સારી ચીજો હશે. સતયુગની કોઈ ચીજ અહીં હોઈ ન શકે. ત્યાં પછી અહીંની ચીજ હોઈ ન શકે. તમારી બુદ્ધિમાં છે. આપણે સ્વર્ગ માટે પરીક્ષા પાસ કરી રહ્યા છીએ. જેટલું ભણશો એટલું પછી ભણાવશો. શિક્ષક બની બીજાઓને રસ્તો બતાવો છો. બધા શિક્ષક છે, બધાને ભણાવવાનું છે. પહેલા તો બાપનો પરિચય આપી બતાવવાનું છે કે બાપ પાસેથી આ વારસો મળે છે. ગીતા બાપે સંભળાવી છે, આ પ્રજાપિતા બ્રહ્મા છે તો બ્રાહ્મણ પણ અહીં જોઈએ. બ્રહ્મા પણ શિવબાબા પાસેથી ભણતા રહે છે. તમે હમણાં ભણો છો વિષ્ણુપુરીમાં જવા માટે. આ છે તમારું અલૌકિક ઘર, લૌકિક, પારલૌકિક અને પછી અલૌકિક. નવી વાત છે ને, ભક્તિ માર્ગમાં ક્યારેય બ્રહ્માને યાદ નથી કરતા. બ્રહ્મા બાબા કોઈને કહેવા આવતા નથી, શિવ બાબાને યાદ કરે છે કે દુઃખથી છોડાવો. એ છે પારલૌકિક બાપ. આ પછી છે અલૌકિક. અમને તમે સૂક્ષ્મવતનમાં પણ જુઓ છો, પછી અહીં પણ જુઓ છો. લૌકિક બાપ તો અહીં દેખાય છે, પારલૌકિક બાપ તો પરલોકમાં જોઈ શકાય. આ પછી છે અલૌકિક વન્ડરફુલ બાપ. આ અલૌકિક બાપને સમજવામાં મૂંઝાય છે. શિવ બાબા માટે તો કહેશે નિરાકાર છે, તમે કહેશો એ બિંદુ છે, એ અખંડ જ્યોતિ અથવા બ્રહ્મ કહી દે છે. અનેક મત છે, તમારી તો એક જ મત છે. એક દ્વારા બાપ મત આપે છે. એક દ્વારા બાપે મત આપવાનું શરૂ કર્યું પછી વૃદ્ધિ કેટલી થાય છે, તો આપ બાળકોની બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે આપણને શિવ બાબા ભણાવી રહ્યા છે, પતિથી પાવન બનાવી રહ્યા છે. રાવણ રાજ્યમાં જરૂર પતિત તમો પ્રધાન બનવાનું જ છે. નામ જ છે પતિત દુનિયા. બધા દુઃખી પણ છે ત્યારે તો બાપને યાદ કરે છે કે બાબા અમારા દુઃખ દૂર કરી અમને સુખ આપો. બધા બાળકોના બાપ એક જ છે, એ તો બધાને સુખ આપશે ને. નવી દુનિયામાં તો સુખ જ સુખ છે, બાકી બધા શાંતિધામમાં રહે છે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ. હવે આપણે જઈશું શાંતિધામ. જેટલા નજીક આવતા જશો તો આજની દુનિયા શું છે, કાલની દુનિયા શું હશે, બધું જોતા રહેશો. સ્વર્ગની બાદશાહી નજીક જોતા રહેશો. તો બાળકોને મુખ્ય વાત સમજાવે છે, બુદ્ધિમાં આ યાદ રહે કે અમે સ્કૂલમાં બેઠા છીએ, શિવ બાબા આ રથ પર સવાર થઈને આવ્યા છે આપણને ભણાવવા. આ ભાગીરથ છે, બાપ આવશે પણ જરૂર એકવાર. ભાગીરથનું નામ શું છે આ પણ કોઈને ખબર નથી. અહીં આપ બાળકો જ્યારે બાપની સન્મુખ બેસો છો તો બુદ્ધિમાં યાદ રહે કે બાબા આવેલા છે, આપણને સૃષ્ટિ ચક્રના રહસ્ય બતાવી રહ્યા છે. હવે નાટક પૂરું થાય છે, હવે આપણે જવાનું છે. આ બુદ્ધિમાં રાખવું કેટલું સહજ છે, પરંતુ આ પણ યાદ નથી કરી શકતા. હવે ચક્ર પૂરું થાય છે, હવે આપણે જવાનું છે. પછી નવી દુનિયામાં આવીને પાઠ ભજવવાનો છે. પછી આપણી પાછળ ફલાણા ફલાણા આવશે. તમે જાણો છો આ ચક્ર આખું કેવી રીતે ફરે છે, દુનિયાની વૃદ્ધિ કેવી રીતે થાય છે. નવીથી જૂની, પછી જૂનીથી નવી થાય છે. વિનાશ માટે તૈયારીઓ પણ જોઈ રહ્યા છો. નેચરલ કેલિમિટીઝ અર્થાત કુદરતી આપદાઓ પણ થવાની છે. આટલા બોમ્બ્સ બનાવીને રાખ્યા છે તો કામમાં તો આવવાના છે ને. બોમ્બ્સથી જ એટલું કામ થશે જે પછી મનુષ્યોને લડાઈની જરૂર નહીં રહેશે. લશ્કરને પછી છોડતા જશે, બોમ્બ્સ ફેંકતા જશે, પછી આટલા બધા મનુષ્ય નોકરીથી છૂટી જશે તો ભૂખે મરશે ને. આ બધું થવાનું છે. પછી સૈનિક વગેરે શું કરશે, અર્થક્વેક, ધરતીકંપ. અર્થક્વેક અર્થાત ધરતીકંપ થતો રહે છે, બોમ્બ્સ પડતા રહેશે, એકબીજાને મારતા રહેશે, ખૂને નાહક ખેલ તો થવાનો છે ને. તો અહીં જ્યારે આવીને બેસો છો તો આ વાતોમાં રમણ કરવું જોઈએ. શાંતિધામ સુખધામને યાદ કરતા રહો. દિલથી પૂછો, અમને શું યાદ આવે છે? જો બાપની યાદ નથી તો જરૂર બુદ્ધિ ક્યાંક ભટકે છે. વિકર્મ પણ વિનાશ નહીં થશે, પદ પણ ઓછું થઈ જશે. અચ્છા, બાપની યાદ નથી રહેતી તો ચક્રનું સિમરણ કરો તો પણ ખુશી ચડે, પરંતુ શ્રીમત પર નથી ચાલતા, સર્વિસ નથી કરતા તો બાપદાદાના દિલ પર પણ નથી ચડી શકતા. સર્વિસ નથી કરતા તો અનેકને હેરાન કરતા રહે છે. કોઈ તો અનેકને આપ સમાન બનાવી અને બાપની પાસે લઈ આવે છે તો બાબા જોઈને ખુશ થાય છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપદાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપદાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપદાદા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સદા હર્ષિત રહેવા માટે બુદ્ધિમાં ભણતર અને ભણાવવા વાળા બાપની યાદ રહે. ખાતા પીતા બધું કામ કરતા ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે. બાપદાદાના દિલ પર ચડવા માટે શ્રીમદ પર અનેકને આપ સમાન બનાવવાની સર્વિસ કરવાની છે. કોઈને પણ હેરાન નથી કરવાના. વરદાન છે. અશરીરીપણાના ઇન્જેક્શન દ્વારા મનને કંટ્રોલ કરવાવાળા એકાગ્રચિત્ત ભવ. અશરીરીપણાના ઇન્જેક્શન દ્વારા મનને કંટ્રોલ કરવાવાળા એકાગ્રચિત્ત ભવ. જેવી રીતે આજકાલ જો કોઈ કંટ્રોલમાં નથી આવતું, ખૂબ હેરાન કરે છે, ઉછળે છે કે પાગલ થઈ જાય છે, તો એમને એવું ઇન્જેક્શન લગાવી દે છે જે શાંત થઈ જાય. એવી રીતે જો સંકલ્પ શક્તિ તમારા કંટ્રોલમાં નથી આવતી તો અશરીરીપણાનું ઇન્જેક્શન લગાવી દો. પછી સંકલ્પ શક્તિ વ્યર્થ નહીં ઉછળશે, સહજ એકાગ્ર ચિત્ત થઈ જશે. પરંતુ જો બુદ્ધિની લગામ બાપને આપીને પછી લઈ લો છો તો મન વ્યર્થની મહેનતમાં નાખી દો છો. હવે વ્યર્થની મહેનતથી છૂટી જાઓ. સ્લોગન છે, પોતાના પૂર્વજ સ્વરૂપને સ્મૃતિમાં રાખી સર્વ આત્માઓ ઉપર રહેમ કરો. પોતાના પૂર્વજ સ્વરૂપને સ્મૃતિમાં રાખી સર્વ આત્મા ઉપર રહેમ કરો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, કમ્બાઈન રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો. આજની પોઈન્ટ છે, જેવી રીતે શરીર અને આત્મા બંને કમ્બાઈન થઈને કામ કરી રહ્યા છો, એવી રીતે કર્મ અને યોગ બંને કમ્બાઈન્ડ હોય. કર્મ કરતા યાદ ન ભૂલાય અને યાદમાં રહેતા કર્મ ન ભૂલાય, કારણ કે તમારું ટાઇટલ જ છે કર્મયોગી. કર્મ કરતા યાદમાં રહેવાવાળા સદા ન્યારા અને પ્યારા હશે, હલકા હશે. નોલેજફુલની સાથે સાથે પાવરફુલ સ્ટેજ પર રહો. નોલેજફુલ અને પાવરફુલ આ બંને સ્ટેજ કમ્બાઈન્ડ હોય ત્યારે સ્થાપનાનું કાર્ય તીવ્ર ગતિથી થશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપદાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.